एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां।
नमस्कार, આજે આપણે વાત કરીશું એપિક્ટેટસની, એક એવા વિચારક જેમનું જીવન જ મતલબ એક મોટી પ્રેરણા છે।
હા, ગુલામમાંથી રોમન સામ્રાજ્યના મોટા સ્ટોઇક ફિલોસોફર બન્યા।
બરાબર, એમની વાત આજે પણ એટલી જ મહત્વની છે, ખાસ કરીને આંતરિક સ્વતંત્રતા અને સ્થિતિસ્થાપકતા માટે।
અને આપણી આજની ચર્ચાનો આધાર છે, જેમ આપણે જાણીએ છીએ, અલગ અલગ એઆઈએ તૈયાર કરેલા સારાંશ।
હા, એ બધાનું સંકલન કરીને આપણે એમના વિચારોનું સત્વ સમજવાની કોશિશ કરીશું। સ્ટોઇસિઝમ એટલે કે તર્ક અને પ્રકૃતિ પ્રમાણે સારું જીવન જીવવું, એમાં એપિક્ટેટસનો ફાળો ખરેખર અનોખો છે।
બિલકુલ, અને એમની ખાસ વાત એ છે કે એમનું દર્શન કોઈ ખાલી થિયરી નથી, એ જીવન જીવવાની યુનો એક પ્રેક્ટિકલ રીત છે।
તો ચાલો આજે એમના જીવન અને વિચારોને જરા ઊંડાણપૂર્વક સમજીએ।
હા, ખાસ કરીને એ વિચારો જે આજે પણ આપણને કામ લાગે। ક્યાંથી શરૂ કરીએ? સમયકાળથી।
હા, એ બરાબર રહેશે। એપિક્ટેટસનો સમય હતો રોમન સામ્રાજ્યનો પેક્સ રોમાનાવાળો, એટલે કે પહેલી બીજી સદી ઈસવીનો સમય,
શાંતિ અને સમૃદ્ધિનો યુગ, પણ નીરો જેવા શાસકોના અત્યાચાર પણ હતા।
હા, એ પણ જોયું એમણે, અને પછી સ્થિર શાસકોનો સમય પણ। આવા માહોલમાં સ્ટોઇસિઝમ લોકોને ગમતું હતું,
કેમ કે એ અનિશ્ચિતતામાં શાંતિ શોધવાનો રસ્તો બતાવતો હતો।
બરાબર,
અને એમના જીવનમાં એક મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો લગભગ 93-94 સીઈમાં।
અચ્છા, શું થયું?
સમ્રાટ ડોમિશિયને બધા ફિલોસોફરોને રોમમાંથી કાઢી મૂક્યા।
ઓહ, એટલે એપિક્ટેટસને પણ જવું પડ્યું?
હા, એમને ગ્રીસના નિકોપોલિસ જવું પડ્યું, અને ત્યાં એમણે પોતાની ફેમસ સ્કૂલ શરૂ કરી। કદાચ આ અનુભવે એમના દર્શનને વધુ મજબૂત બનાવ્યો હોય।
શક્ય છે। એમના અંગત જીવન વિશે વાત કરીએ તો જન્મ ક્યાં?
જન્મ આજના તુર્કીમાં, હીરાપોલિસમાં, અને એ પણ ગુલામ તરીકે।
એપિક્ટેટસ નામનો અર્થ જ મેળવેલ કે પ્રાપ્ત કરેલ એવો થાય છે ને?
હા, એમના માલિક હતા એપિફ્રોડેટ્સ, જે નીરોના સેક્રેટરી હતા। એમણે એપિક્ટેટસને ભણાવ્યા।
કોની પાસે?
પ્રખ્યાત સ્ટોઇક ટીચર હતા મુસોનિયા સુરુફસ, એમની પાસે।
અને ગુલામીમાંથી મુક્તિ એ કઈ રીતે?
એ બહુ સ્પષ્ટ નથી, પણ મુક્ત થયા, અને એ શારીરિક રીતે લંગડા હતા।
હા, કદાચ ગુલામી સમયની કોઈ તકલીફને કારણે।
અને એક વાત ખાસ, એપિક્ટેટસે પોતે કશું લખ્યું નથી,
સોક્રેટિસની જેમ જ।
બરાબર, આપણને જે પણ મળ્યું છે એમના શિષ્ય એરિયને નોટ કરેલું છે, એમના લેક્ચર્સ અને વાતચીતો।
મુખ્ય કઈ રચનાઓ છે?
બે મુખ્ય છે, એક ડિસ્કોર્સિસ, એમાં એમના લાંબા પ્રવચનો છે, સ્ટોઇક સિદ્ધાંતોનું પ્રેક્ટિકલ એપ્લિકેશન।
ઓકે,
અને બીજી એન્કિરીડિયન, એટલે કે હેન્ડબુક। આ બહુ નાની અને પોપ્યુલર છે, રોજબરોજ માટેની ગાઈડ જેવી, સ્ટોઇક વિચારોનો એકદમ ટૂંકો સાર।
સરસ, ચાલો હવે એમના મુખ્ય વિચાર પર આવીએ, જે સૌથી વધુ ચર્ચાય છે, નિયંત્રણનું દ્વૈત। આ શું છે?
આ ખરેખર એમનો પાયાનો સિદ્ધાંત છે।
સમજાવો જરા।
એકદમ સરળ ભાષામાં કહું તો, જીવનની દરેક વસ્તુને બે ભાગમાં વહેંચી નાખો।
કયા બે ભાગ?
એક જે આપણા કંટ્રોલમાં છે,
હા,
અને બીજું જે આપણા કંટ્રોલમાં નથી।
આપણા કંટ્રોલમાં શું છે?
આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણી ઈચ્છાઓ, આપણા મૂલ્યો।
હા,
આ બધું આપણા હાથમાં છે,
અને કંટ્રોલમાં શું નથી?
આપણું શરીર, આપણી હેલ્થ અમુક હદ સુધી,
હા,
આપણી રેપ્યુટેશન, બીજા લોકો આપણા વિશે શું વિચારે છે, દુનિયામાં બનતી ઘટનાઓ, આ બધું આપણા કંટ્રોલ બહાર છે।
તો એપિક્ટેટસ શું કહે છે?
એ કહે છે કે સાચું સુખ અને સાચી આઝાદી ત્યારે જ મળે જ્યારે આપણે આપણી પૂરી એનર્જી ફક્ત એ બાબતો પર લગાવીએ જે આપણા કંટ્રોલમાં છે।
અને જે નથી એનું શું?
જે આપણા કંટ્રોલમાં નથી એનો સ્વીકાર કરવાનો, એના માટે લડવાનું કે દુઃખી થવાનું નહીં, એને તટસ્થ ગણવાનો।
અચ્છા, પણ આ કહેવું સહેલું છે, કરવું કેટલું અઘરું હશે? દરેક પરિસ્થિતિમાં આવો ભેદ પાડવો?
સારો સવાલ છે, અને એપિક્ટેટસ પણ જાણતા હતા કે આ સહેલું નથી, આના માટે સતત પ્રેક્ટિસ જોઈએ, જાગૃતિ જોઈએ।
એટલે જ એમણે ફિલોસોફીને
આત્માની દવા કીધી, થેરાપી।
જેમ શારીરિક રોગ માટે દવા, એમ માનસિક।
બરાબર, ખોટા વિચારો, ખોટી માન્યતાઓ, નેગેટિવ લાગણીઓ, ભય, ગુસ્સો, ઈર્ષ્યા, આ બધાનો ઈલાજ એટલે ફિલોસોફી.
બીજું શું મહત્વનું છે એમના દર્શનમાં?
ઈચ્છાનું અનુશાસન, મતલબ કે એવી વસ્તુની તીવ્ર ઈચ્છા જ ન કરવી જે આપણા હાથમાં નથી, અને જે મળે એનો સમભાવે સ્વીકાર.
અને પેલું ભૂમિકા નીતિશાસ્ત્ર,
હા, રોલ એથિક્સ. આપણે જીવનમાં જે પણ રોલ ભજવીએ છીએ, સંતાન, નાગરિક, મિત્ર વગેરે, એ બધી ભૂમિકાઓ આપણે સદગુણથી સારી રીતે નિભાવવી જોઈએ.
વાહ, એમનો પ્રભાવ તો ઘણો લાંબો સમય રહ્યો છે, નહીં?
ચોક્કસ. બાયઝેન્ટાઇન સામ્રાજ્ય, ઇસ્લામિક ફિલોસોફી, યુરોપનું પુનરુજ્જીવન, બધે એમના વિચારો પહોંચ્યા.
અને નવાઈની વાત તો એ છે કે આધુનિક સાયકોલોજીમાં પણ પેલી CBT, કોગ્નેટિવ બિહેવિયરલ થેરેપી.
હા, CBTના પાયામાં એમના વિચારો છે. આલ્બર્ટ એલિસ, એરન બેગ જેવા મોટા મનોવૈજ્ઞાનિકોએ આ વાત માની છે.
તો આ બધાનો આજ માટે શું અર્થ કાઢવાનો?
સીધો અને સ્પષ્ટ. આજનો સમય જુઓ, ચિંતા, સ્ટ્રેસ, ઇન્ફોર્મેશન ઓવરલોડ,
હા, બહુ સામાન્ય છે આ બધું.
આવા સમયે એપિક્ટેટસનું દર્શન લાઇટ હાઉસ જેવું છે. એ યાદ અપાવે છે કે આપણી શાંતિ બહારની પરિસ્થિતિ પર નહીં,
પણ આપણી અંદરની પ્રતિક્રિયા પર આધાર રાખે છે.
બરાબર, આપણા નિર્ણયો પર. સાચી આઝાદી અંદર છે, બહાર નહીં.
એમના કેટલા કોટ્સ આ વાતને સરસ રીતે કહે છે. પહેલું છે ને, તમારી સાથે શું થાય છે એ નહીં, પણ તમે એના પર કેવી પ્રતિક્રિયા આપો છો એ મહત્વનું છે.
હા, આ બહુ પાવરફુલ છે. અને બીજું, તમારી પરવાનગી વગર કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં.
આંતરિક સ્વતંત્રતાની વાત.
હા, આપણી માન્યતાઓ જ આપણને દુઃખી કરે છે, બહારની વ્યક્તિ કે વસ્તુ નહીં.
સંપત્તિ વિશે પણ એમનો વિચાર અલગ હતો. ખરી સમૃદ્ધિ વધુ સંપત્તિમાં નથી, ઓછી ઈચ્છાઓમાં છે.
બરાબર, ઓછી જરૂરિયાતો. અને પેલો એમના પગ તૂટવાનો કિસ્સો પણ ફેમસ છે.
હા, એ શું હતો?
કહેવાય છે કે એમના માલિક ગુસ્સામાં એમનો પગ મરડી રહ્યા હતા, તો એપિક્ટેટસે શાંતિથી કહ્યું, તમે તોડી નાખશો. અને જ્યારે પગ તૂટ્યો ત્યારે બસ એટલું જ કહ્યું, મેં કહ્યું તું ને.
ઓ, આ કદાચ થોડી વઘારીને કહેલી વાત હોય.
હા, કદાચ. પણ એ સ્થિત પ્રજ્ઞતા બતાવે છે. જે કંટ્રોલમાં નથી એનો સ્વીકાર.
તા આખી ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ.
ચોક્કસ.
આપણા નિયંત્રણમાં શું છે અને શું નથી, આ ભેદ, આ નાનકડી પણ ગહન વાતને જો આપણે ખરેખર સમજીએ અને રોજિંદા જીવનમાં ઉતારીએ, તો આજના જમાનાનો જે સ્ટ્રેસ છે, જે અનિશ્ચિતતા છે, જે માનસિક દબાણ છે, એનો સામનો કરવામાં કેટલો મોટો ફરક પડી શકે, વિચારવા જેવું છે, નહીં?
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.